સંતોના મહાત્મ્યનું પ્રકરણ પ્રારંભ પામે છે. પુરુષોત્તમ પ્રકાશમાં તમામ અંગોનું ખૂબ ખૂબ મહાત્મ્ય ગવાયું છે. એ જ ધોરણે સંતોનું પણ સ્વામીએ ખૂબ મહાત્મ્ય લખ્યું છે. મહાત્મ્યનો પ્રારંભ કરતા પહેલા એક વાતની સ્પષ્ટતા કરું છું. નિષ્કળાંક સ્વામીએ અતિશય મહાત્મ્ય કહ્યું છે. મહાત્મ્યમાં જ્યારે સર્વાતિશાયી શબ્દોના પ્રયોગો કરે છે ત્યારે સંતને જાણે કે ભગવાન કહે છે એવા શબ્દો પણ આમાં આવે છે. પણ સ્વામીનો કે કોઈનો કહેવાનો ભાવાર્થ એવો નથી કે સંત ભગવાન છે. સંત એ સંત છે અને ભગવાન એ ભગવાન છે. સંતની જેટલી મોટાઈ છે એ તમામ ભગવાનને લઈને છે. ભગવાન સિવાય તો કોઈની મોટક કે મહિમા સંભવતો જ નથી. આ હું સ્પષ્ટતા કરું છું. ખુલાસો એટલા માટે કરવો પડ્યો છે કે લોકોને કદાચ એવું લાગે આ મહાત્મ્યથી કે સંતને તો આમાં ભગવાન સુધી કહી દીધા એમ. અને પછી એ પાછું નિષ્કળાંક સ્વામીને ખાતે રહેતો કાંઈ વાંધો નહીં, કથાકાર અત્યારે સંત ખરા ને એટલે એમ લાગે પોતાનો મહિમા ગાય છે ને. સંતનો મહિમા આમાં આવ્યો છે એટલે મારે ગાવાનો છે, હું સાધુ છું એટલે સંતનો મહિમા ગાવશું એવું કોઈ ન સમજે. ભગવાનના ભક્ત કથાને સવળી સમજવાનો પ્રયાસ કરે. આચાર્ય મહારાજનો મહિમા કહ્યો અને હવે કહે છે કે
આજ ઉધારવા છે અનેક,
આજ ત્યાગી છે અનેકનો ઉદ્ધાર કરવો છે.
એમાં પણ અમે રહી ભવ પાર કરવા છે
એ સંતમાં પણ અમે રહીશું અને ઉપદેશ દેશું અને જીવને ભવ પાર કરશું.
ત્યાગી તે સમજો સંતને.
સંત એટલે કોણ એનો અહીંયા ખુલાસો કર્યો છે.
ત્યાગી તે સમજો સંતને.
સંત એટલે ત્યાગી.
એમાં અમે કરીને પ્રવેશ બહુ જીવને તારશું, બહુ જીવને તારશું આપી ઉજવળ ઉપર.
સંતોમાં રહીને અમે ઉજ્જવળ ઉપદેશ દેશું અને બહુ જીવને તારશું ભગવાન પોતે બોલે છે.
ધર્મકુળમાં કરી રહ્યા ધામ તેમ સંતમાં છવું કહે શામ.
જેમ ધર્મકુળમાં ધામ કરીને રહ્યા છે, તેમજ સંતોમાં રહ્યો છું. હવે સંતનો મહિમા લખું છું.
સર્વે રીતે સંત મારું છું રે, સર્વે રીતે સંત મારું છું રે, એમાં રહીને ઉપદેશ દઉં છું રે, એમાં રહીને ઉપદેશ દઉં છું રે, એમાં રહીને ઉપદેશ દઉં છું રે, સંત બોલે તે ભેળો હું બોલું 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 રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત માં છું સાક્ષાત રે, એમાં સંત માં છું સાક્ષાત રે, એમાં સંત માં છું સાક્ષાત રે, એમાં સંત માં છું સાક્ષાત રે.
આવી રીતે હું સંત માં સાક્ષાત રહ્યો છું, એટલે સંત ભગવાનનું પ્રગટ પ્રમાણ સાક્ષાત સ્વરૂપ છે. એટલે સ્વામી ભક્ત ચિંતામણીના પ્રારંભમાં આવું લખે છે,
સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ જોને પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ.
સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. જેને જેને સંત મળ્યા છે એના પુણ્યનો પાર નથી. સંતની કૃપા જ જીવાત્માઓના મોક્ષમાં કારણ છે. ભગવાનના જન મળ્યા વિના ભગવાન મળવા મુશ્કેલ છે. ભગવાન તો ભગવાનના ભક્ત દ્વારા જ મળે છે. ભક્ત હાથમાં આવે તો હરિ હાથમાં જરૂર આવે. ભક્તને બંધાયેલા ભગવાન છે. ભક્તને પકડીએ તો એની સાથે બંધાયેલા હરિ આપણા હાથમાં જરૂર આવે. એવા એક નહીં અનેકાનેક દાખલા છે. સંતોએ કરોડોની સંખ્યામાં જીવાત્માઓ અને પરમાત્માનું મિલન કરાવ્યું છે. સંતોનું એ જ જીવન છે, સંતોનું એ જ કાર્ય છે કે જીવને ભગવાન સાથે જોડવો, જીવને પરમાત્માની સાથે પ્રીતિ કરાવવી, જીવને ભગવાનની સાથે જ રસબસ કરવો, આ જ સંતોનું અંતરનું રહસ્ય અને કાર્ય છે. સંત કૃપાએ સુખ ઉપજે, કેટલાય એવા પરચાને દાખલાઓ આ દેશમાં બન્યા છે કે દુઃખી થયેલા માણસોએ સંતને ત્યાં જઈ અને બૂમ પાડી છે, અને સંતના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદે એના કામ પાર પાડ્યા છે. કેટલાય એવા બનાવો છે અને કેટલાય એવા પ્રસંગો છે કે સંતના આશીર્વાદથી જીવ આ લોકમાં મહા મોટું સુખ પામ્યા અંતે ભગવાનનું ધામ પણ. સંતની કૃપાથી અઢળક સંપત્તિ પામ્યા, સંતની કૃપાથી પુત્ર પામ્યા, સંતની કૃપાથી માથે આવેલું વિઘ્ન વાના, સંતની કૃપાથી જ એ નિર્વિકારી થયા, એના કામ ક્રોધાદી ટળ્યા. આવા અનેકાનેક દાખલાઓ છે. આપણે દાખલાઓમાં બહુ ઉતરીએ તો હું માનું છું કે કથામાં ઓછા જઈ શકીએ, તેમ છતાંય મને ખબર તો છે કે તમે એવું ઈચ્છો છો કે કંઈક દાખલા અને ચરિત્રો કહેતા રહો. એમ ખરેખર વાત બહુ શ્રેષ્ઠ છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંતની કૃપા થવી જોઈએ, બેડો પાર થઈ ગયો. વાત બહુ પ્રસિદ્ધ છે, તમારા આગળ કહું. ગોપાળાનંદ સ્વામી અને સંત મંડળ એકવાર સારંગપુરમાં હતા. સ્વામીને સારંગપુરથી ગઢપુર જવું હતું અને વરસાદ ખૂબ ખૂબ વરસ્યો હતો. રસ્તામાં પાણી કાદવ કીચડ થઈ ગયું હતું. સ્વામી સવારના પહોરમાં સારંગપુરથી ગઢડે જવા માટે તૈયાર થયા. સાથે સાધુ સંતો છે, બધા તૈયાર થયા ત્યારે વાઘા ખાચર વગેરે દરબારો કહે છે કે સ્વામી રોકાઈ જાઓ, વરસાદ છે, રસ્તા હારા નથી, તમારી ઉંમર ઘણી છે, તમે થાકી જશો. સ્વામી કહે, નહીં, જવું અગત્યનું છે માટે રજા દઈ દો, અમારે જવું જ પડશે. રજા આપી સંતો ચાલતા થયા. સારંગપુરથી ગઢડા કમસે કમ 8 ગાઉ દૂર હશે. ચાલતા ચાલતા સાંજે પહોંચ્યા, પણ સ્વામી થાકી બહુ ગયા હતા. સ્વામી જ્યારે પોતે રાત્રે સૂતા એટલે એક સંત સેવા કરવા આવ્યા, સ્વામીના ચરણ ચાપવા લાગ્યા. સ્વામી બહુ થાકી ગયા હતા, થોડી વાર સંતે સેવા કરી હશે તો સ્વામી ઊંઘી ગયા. સંત ધીમે હાથે સેવા કરતા રહ્યા, પણ એને એમ કે સ્વામી ના પાડે પછી હું જાઉં એમ. પણ સ્વામી ઊંઘી ગયેલા એટલે ખ્યાલ નહીં, આ સંત સેવામાં સવાર સુધી રહ્યા. સવારે ગોપાલન સ્વામીની આંખ ખુલી તો સંતને ત્યાં જોયા સેવા કરતા. ગોપાલન સ્વામી કહે છે, ફરીવાર આવ્યા કે શું મહાપુરુષ? તો કે ના સ્વામી, હું તો રાતનો જ છું. તમે ગયા જ નથી? તો કે ના. કેમ ના ગયા? તો કે મારે એમ કે તમે ના પાડો પછી જાઓ. તો સવારો સવાર સેવા કરી. તો કે હા. સ્વામીના હૃદયમાં કરુણા રેલાણી, અંતરમાંથી એક રાજીપો છે, એક ધન છે આની શ્રદ્ધાને. સ્વામી રાજી થઈ ગયા. અમી દ્રષ્ટિ કરીને કહે છે કે સાધુરામ, કાંઈ ઈચ્છા હોય તો માગો. શું ઈચ્છા? હું પ્રસન્ન થયો છું. આ સંત કહે છે કે સ્વામી, જો પ્રસન્ન થયા હો તો એ આશીર્વાદ આપો કે મારા અંતરમાંથી સમૂળ કામ નાશ પામે, હું ઉર્ધ્વ રેતસ બનું, મને કદી સ્વપ્નમાં પણ ઉપવાસ ન પડે. ગોપાલ સ્વામી કે તથાસ્તુ. એમ કહેવાય છે કે તે દિવસથી આ સંત ઉર્ધ્વ રેતા બન્યા છે. નરનારાયણને જે સ્થિતિ હતી એ સ્થિતિ એક ગોપાલ સ્વામીના હૃદયના આશીર્વાદથી એને એક સેકન્ડમાં પ્રાપ્ત થઈ ગઈ. આવા તો અનેકના કામ થયા છે. આપણે એવું સાંભળ્યું છે કે મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હતા નાની ઉંમરમાં, ને બીજી સ્ત્રી કરવાની ઈચ્છા હતી, ને વિચાર કર્યો કે કરવી કે કેમ, કરવી કે કેમ. પછી મનમાં એવું થયું કે જો ગુરુ રામાનંદ સ્વામી આ પાડે તો બીજી પત્ની કરવી, માટે ગુરુને પૂછવું. લોજમાં સ્વામીને પૂછવાના આશયથી આવ્યા. એ વખતે સ્વામી સભામાં બેઠા હતા, ભક્તો બધા હતા, સ્વામી વાતો કરતા. ભટ્ટજી આવીને બેઠા એટલે સ્વામી અંતર્યામી પડે એના મનની વાત જાણી ચાલુ સભામાં જણાવી દીધું કે કોઈ ત્રણ ફેરા ફરીને અમને પૂછવા આવે કે ચોથો ફરું કે નહીં તો અમે એને કહી દઈએ કે મહેરબાની કરીને જો સુખી રહેવું હોય તો ચોથો ફરતો નહીં. ત્રણ ભલે ફરાઈ ગયા, પડ્યું મુક્ત, એમાં સુખ નથી. સ્વામીના હૃદયનો આશય એને સભામાં સાંભળ્યો, પછી પૂછવાનું માંડી વાળ્યું, બીજું ઘર કરવાનું એ માંડી વાળ્યું. પણ ભટ્ટજીને અંતરમાં વિક્ષેપ રહ્યા કરે કામ શત્રુનો. અને એકવાર સ્વામી માણાવદર પધાર્યા હતા, ભટ્ટજીને ઘરે ઉતારો હતો અને બળેવનો બરોબર દિવસ હતો એટલે મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને કાંડે રાખડી બાંધી કે સ્વામી તમને હું રાખડી બાંધી. રાખડી બાંધી એટલે રામાનંદ સ્વામી કે છે, ભટ્ટજી તમે મને રાખડી બાંધી એટલે મારે તમને કઈક દેવું જોઈએ, બોલો શું દઉં? મયારામ ભટ્ટ કે સ્વામી હવે મને નહીં ફાવે માગતા. સ્વામી આપોઆપ કહે છે કે હું તને 5-25 રૂપિયા દવડાવીશ, અપાવીશ, તો એ કેટલા દિવસ રહેશે, માટે વગર માગે આશીર્વાદ દઉં છું. તારા હૃદયમાં જે વિક્ષેપ છે કામનો એ નાશ પામો. તે દિવસથી ભટ્ટ પણ ઉર્ધ્વ રેતા બન્યા. વાસનાનું સુખ અંતરમાંથી ઉલટી થઈ બહાર નીકળી ગયું. એટલે લખે છે,
સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ,
સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે. કચ્છની ધરતીનો એક પ્રસંગ છે, લાખો પરચા છે, એક બે નહીં, પણ એટલો બધો સમય આપણી પાસે નથી. વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી અને સંત દાસજી, આ ત્રણેય સંતો એકવાર ગઢડામાં મહારાજની પાસે આવીને પગે લાગીને કહે છે કે પ્રભુ અમને એવી ઈચ્છા છે કે અમારે યાત્રા કરવા જાઉં. મહારાજ કે બહુ ખુશી થવા જેવું છે, યાત્રા કરવા જાશો? તો કે હા મહારાજ, પણ પ્રભુ અમે તો પ્રગટ ઉપાસી છીએ એટલે અમને ઈચ્છા એવી છે કે તમે જ્યાં જ્યાં ફર્યા હો અને અમારાથી જઈ શકાય એવું હોય એવી જગ્યાએ અમારે તમે ફર્યા હોય ત્યાં ફરવું, અમારે તો મોટી યાત્રા એ જ છે, માટે કંઈક એવી કૃપા કરો કે અમને સહેજે સહેજે રસ્તાનું અનુસંધાન રહે, અમારાથી જઈ શકાય. આપ તો મહાવિકટ વાટે પણ ફર્યા છો, ત્યાં તો અમે ન જઈ શકીએ, અમારાથી થાય એટલું ફરાય કૃપા કરો. મહારાજ કે અમે જ્યાં જ્યાં ફર્યા છીએ ત્યાં તમને તેજની રેખા દેખાશે, એ તેજના શેરડે શેરડે ચાલ્યા જજો. અમે ઘડીક બેઠા હશું ત્યાં તેજનો થોડોક લુમખો દેખાશે, વધારે રહ્યા છો ત્યાં જરા વધારે તેજ દેખાશે, એવી રીતે તમે યાત્રા કરજો.
કહેવાય છે કે ત્રણેય સંતો યાત્રા કરતા કરતા કચ્છની ધરતીમાં થઈ પ્રસાર થતા હતા. બરોબર 11-12 નું કાનું થયું, એક ગામ આવ્યું, સંતો
ભૂખ્યા બહુ હતા. ગામમાં પૂછ્યું કે અહીંયા કોઈ સ્વામિનારાયણના સત્સંગી ખરા? હરિભગતના એક બે ઘર હશે, એમાં બતાવ્યું કે ફલાણા ઘર હરિભગતના છે, ત્યાં જાઓ. સંતો ત્યાં આંગણે આવીને ઉભા રહ્યા. હવે એ વખતે આ ઘરના સ્ત્રી પુરુષ હાજર નહીં, એક નાનો છોકરો 8 વર્ષની ઉંમર હશે, ઘેર હતો, સત્સંગીનો દીકરો હતો, સંસ્કાર સારા હતા. સંતો જાણ્યા એટલે દોડીને પગમાં પડ્યો, દંડવટ કરવા લાગ્યો. છોકરો એની બાલુડી ભાષામાં કહેવા લાગ્યો, આવો સ્વામી આવો. સંતો આવ્યા, જેવું આવડે એવું સ્વાગત કરીને બેસાડ્યા. સંતો કહે છે કે છોકરા તું એકલો જ છો ઘેરે? તો કે હા સ્વામી. તો કે તારા બા બાપુજી? તો કે તો ગઢડે ગયા છે, મહારાજ સમયો કર્યો છે ને તે સમયો ગયા છે. તું ન ગયો? તો કે મને બહુ જવાની ઈચ્છા હતી, મેં બહુ કહ્યું, પણ મારા માતા પિતા કહે છે કે બધા ઘરથી જતા રહીએ તો આ ઢોર ને પાણી પાય ચાર કોણ નાખે, એટલે મને મુકતા ગયા. સંતો કે બીજું તો ઠીક છે, પણ અમે ભૂખ્યા બહુ થયા છીએ, અમને બહુ ભૂખ લાગી છે, તો કઈ ખાવાનું હોય તો આજ. છોકરો રાજી રાજી થઈ ગયો. છોકરો કહે છે મારા બા મારા માટે રોટલા કરીને ગયા છે, તે બધા રોટલા પડ્યા છે 15 દિવસના, મને કરીને બાજરાના દેતા ગયા છે, અને છાશ છે તમે જમશો. એ વખતે આપણા સંતો તૈયાર જમતા હતા. આ ત્રણેય મહાન સંતો છે એ કહે છે કાંઈ વાંધો નહીં લાય. છોકરાએ પોતાના જે રોટલા હતા એ સંતોને આપ્યા, છાશ આપી. સંતો રોટલા છાશમાં છોડી પથ્થરમાં ભગવાનનું સ્મરણ કરીને જેમાં આમ તાપના બપોરે એ રોટલાની છાશ જેમાં સંતોને ઠંડક થઈ, એ સંતો રાજી બહુ થયા. છોકરાને બે ચાર કલ્યાણની વાતો કરીને પછી સંતો ચાલતા થયા. છોકરાનો વિવેક પ્રેમ શ્રદ્ધા વાણી જોઈને ત્રણેય સંતોના હૃદય ગળી ગયા. ચાલતા સંતો કહે છે છોકરા અમે તારા ઉપર પ્રસન્ન થયા છીએ, વર માગ. નાનો છોકરો એ કહે છે એ સ્વામી મને કઈ માગતા ન આવડે. તો કે ના કઈક માગ જે તને આવડે એ માગ અમે આપીએ. તો કે મને એવી કશી ખબર ન પડે, મને કઈ માગતા ન આવડે. સંતો કે માગને. છોકરો કે તો સ્વામી એવું કરો તમને જે વાલું હોય એ મને આપો. આ એને માગ્યું. સંતોએ તથાસ્તુ કહ્યું, એ સાથે જ અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાણી અને ત્રણ કાળનું જ્ઞાન થઈ ગયું, અને સતત ભગવત દર્શન તેલ ધારાવત એના હૃદયમાં શરૂ રહ્યું. તે ધામમાં ગયા ત્યાં સુધી અખંડ મૂર્તિ દેખાણી હતી. સંતો કહે છે કાહા અમને વાલા ભગવાન તે અમે તને આપ્યા, જાકે આપી દીધી. હવે બન્યું તો એવું કે 15 દિવસે એના મા બાપ આવ્યા, એટલે આજુવાળા ને બાજુવાળા કોઈ બેસવા આવે એની આગળ ગઢડાની બધી લીલા કે એના બાન બાપા. કે પછી મહારાજે બીજે દિવસે આવા વસ્ત્ર પહેર્યા ને પછી મહારાજે સભામાં આ વાત કરી, પછી ફલાણા સ્વામીએ કીર્તન ગાયું હતું, બ્રહ્માનંદ સ્વામી આમ પૂછ્યું હતું, આ છોતું તે છૂતું, વચમાં કઈક ભૂલી જાય ને એટલે છોકરો બોલે પછી આ નહોતું થયું એ કેમ ન કીધું. એના મા બાપને એમ થયું કે આને ક્યાંથી ખબર. છોકરો કહે છે કે હું બધા દિવસની વાત જાણું છું. કે બધા દિવસની? તો કા તો ક્યાંથી જાણ? ત્યારે છોકરાએ કહ્યું કે આપણે ત્યાં સંતો આવ્યા હતા અને મેં એમને જમાડ્યા, એ રાજી થયા અને માગી એમ કહ્યું, મને કાંઈ માગતા આવડે નહીં એટલે મેં એમ કહ્યું તમને વાલું હોય એ આપો. સંતો કે અમને વાલા ભગવાન છે એ તને આપ્યા, એટલે મને ત્રણ કાળનું જ્ઞાન થઈ ચૂક્યું છે. કહેવાય છે પછી છોકરો સંત થયો, એનું નામ અચ્યુત દાસજી પાડ્યું બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તરીકે, અને ભોજ મંદિરના આદિ મહંત થયા તે અચ્યુત દાસજી. પછી તો એના કેટલાય પરચા છે, એ સંતની કૃપાનું ફળ હતું. આવા તો અનેક સંતોએ આ દેશમાં કૃપા વરસાવી જીવાત્માઓને સુખી કર્યા છે. એટલે લખે છે
સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ.
સંત કૃપા વિના સાધુતા દુનિયામાં કોણ પામ્યું છે? અર્થાત કોઈ નહીં. એક પ્રસંગ યાદ આવે છે તમારા આગળ રજૂ કરું. એક વિદ્વાન બ્રાહ્મણ કાશીએથી ભણીને પોતાને ગામ જતો હશે, વચ્ચે રસ્તે ચાલ્યો જતો હશે, એમાં એને બે યમદૂત દેખાણા. એટલે આ વિદ્વાન કહે છે, એ કોણ છો? તો કે અમે યમદૂત છીએ. તો કે ક્યાં જાવ છો? તો કે મહારાજ, પેલું સામુ ગામ દેખાય જોયું તમે? તો કે હા. ત્યાં કે નગર શેઠ છે, એ નગર શેઠ નો છોકરો અત્યારે મૃત્યુ પામવાનો છે, બસ હવે એને મરવાને થોડી વાર છે, એને અમે લેવા જઈએ છીએ. એકનો એક દીકરો છે, 20 વર્ષની ઉંમર છે, ઘરે પત્ની છે, હમણાં લગ્ન થયા, પણ એનું મૃત્યુ આવી ગયું એટલે અમારે લે જ જવું પડે. બ્રાહ્મણને દયા આવી. બ્રાહ્મણ કહે છે, ભલા માણસો, તમને કાંઈ શરમ થાય છે કે નહીં? એકનો એક દીકરો અને સંપત્તિવાન માણસનો યુવાનને પરણેલો એમ લઈ જવાય કે? તો કે હા હા, લઈ જવાના ને, અમે આવ્યા છે લેવા, તો લઈ જ જાઓ. તો કઈ બચે એવું કાંઈક કરો કે બચે એવું કાંઈક કરો. તો કે શું બચે એવું કરવું? તો કે ના, તમે ગમે તે કરો એ બચે. યમદૂતો કે ન બચે. બ્રાહ્મણ બહુ લાગ્યો ત્યારે યમદૂતો કહે છે કે તો એવું કરો, હજી એને વાર છે, અમે આવશું, તમે ત્યાં જાઓ. અને ત્યાં જાય એ તમને જો સ્વૈચ્છિક ભિક્ષા આપે તો અમે એને છોડી દઈએ. એમ હા, ભૂદેવ તો આવ્યા, શેઠના ફળિયામાં પગ દીધો. કાંઈ તો માણસો બધું ટોળે વળી ગયેલું, સગા વાલા ના હાથે કોઈ રોવે ને કકળે ને ધમાલ ધમાલ હતી. એમાં બ્રાહ્મણ આવે ને કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, દયા પ્રભુની ધર્મની જય, માણાનો મગજ ગયો. અહીં અત્યારે ભામટા ભામણા ક્યાંથી આવ્યા? જાવ અહીંથી ગુડામ મરો, કે આમ કઈ પરિસ્થિતિ તો જોતા હો. આ કે છે કે મને કઈક ભિક્ષા આપો, ભિક્ષા વાળા કઈક વિચાર તો કરો. આ શેઠ નો છેલ્લે ડસકે દીકરો છે, તમારે તમારી ભિક્ષાનું જ બહુ કે. કઈ બ્રાહ્મણ નું સાંભળ્યું નહીં. બ્રાહ્મણ કે મને ભિક્ષા આપો, છોકરો ઉગરી જશે હો. એ કે હવે જાને તારી જેવા પાખંડી ધૂતારા કેટલા આવે, ઉગરી જવાનો દીકરો ઘરે. તમારે તો માગવું એટલે બધી વાતો કરો. તો તતડાવીને બહાર કાઢ્યું મૂકે ભૂદેવને. ત્યાં પેલા યમદૂત આવ્યા, મહારાજ કેમ થયું? તો કે મારું કઈ એમાં હેલ્યું નહીં કે લઈ જાય ને. હવે હવે હું શું કરું? તો છોકરો ઉપાડ. ભૂદેવ કે છે કે તમે તો ખરા છો, અલ્યા બસ આમ જ લઈ જવાના બધાને? તો કે અમારો તો આ ધંધો જ છે. ભૂદેવ તો પછી ત્યાંથી એના ગામ તરફ ચાલ્યા. રસ્તામાં જતા હતા વળી આ યમદૂતો દેખાણા. એટલે આજ વળી ક્યાં ઉપડ્યા? તો કે આ ગામના પાદરમાં સામે પેલો મોટો વડલો તમને દેખાય? વડલો દેખાય. તો કે એ વડલા નીચે હમણાં ગામના રાજાની સ્વારી આવીને બેસશે. પછી એ બેસશે, ભેગો એક જબરજસ્ત મિંટોળિયો આવશે અને વડલાની મોટી ડાળ ભાંગશે અને રાજાના માથે ભટકાશે અને રાજા મરી જશે. એને અમે તેડવા આવ્યા છે. બ્રાહ્મણ કે આજ વળી રાજાને લઈ જવાના છે. એમ કરો માં રાજા તો નરરક્ષક કહેવાય, રાજા વિના માણસો માથા ભારે થઈ જાય, માટે તમે રાજાને રવા દો. તો કે એ નો રવા દેવાય, એનું પૂરું જ શું. પછી કે રાજા ઉગરે એવું કઈ ખરું? તો કે હા. રાજાની સવારી હવે રસ્તામાં ચાલી આવે છે. તમે જાઓ, 5 કોરી માગો, તમને જો 5 કોરી આપે ચાંદીના સિક્કા તો એને અમારે ન લઈ જવા. તો કે બહુ સારું, હું જાઉં છું, તમે ઉભા રહેવાય નહીં કે. બ્રાહ્મણ દોડતા દોડતા આવ્યા, ત્યાં તો ગામ બહાર નીકળી રાજાની સવારી. રાજા આમ રથમાં બેઠેલા ને વાજા વાગે ને સૈનિકો ને સિપાહીઓ ને આખું ગામ. ત્યાં વચ્ચેમાં બ્રાહ્મણ ઓલા પટાવાળા ને કે મને રાજા પાસે ફૂગવા દો, આ ઘરે કે આમ ન્યા જવાતું છે, ધકાવીને આગો કાઢે. બ્રાહ્મણ ગમે એમ કરીને રાજાના રસ આગળ આવીને કે અન્નદાતા મહારાજ, મને 5 કોરી આપો. રાજા કે ભૂદેવ થોડીક ધારણા રાખો, હમણે પણે આપણે વડલે બેસીએ એટલે તમને આપીએ. તો કે ના, મને અત્યારે આપો. તો કે વડલે મારી બેઠક છે, સિંહાસન બધું ગોઠવાઈ ગયું, આ સવારી બધી ત્યાં જ જવાની છે, ત્યાં જ બેસીને શાંતિથી તમને આપીએ છીએ બાપજી. તો કે નહીં, મને વડલે જાતા પહેલા આપો. આ રજક ચાલી. એટલે પેલા સિપાહીઓ બીજા અમલદારો ને બધા કે આમ આખો જાને અહીંથી ક્યાંથી એવો આવો ન. રાજા કે સમજતો નથી ત્યાં, એમાં ઘડીક માં હું તને મળું થઈ જાય એમ, ત્યાં વડલે જઈને આપે હું મરી જાય ત્યાં ઘડીક માં તારે. ભૂદેવ કે હું મરી નહીં જાતો, આ મરી જાય મને જો તો સારું કેશે. હવે જા અહીંથી, કોઈ સાંભળ્યું નહીં. બ્રાહ્મણ ને તતડાવીને કાઢી મૂક્યા. વડલે આવીને રાજા બેઠા, બે સાથે ઉપરથી ડાળ પડી, રાજાનું મૃત્યુ થયું. પેલા યમદૂત તો કે બસ ને લઈ જઈએ ને, લઈ જાઓ કે શું. ત્યારે ભૂદેવને એમ થયું કે મારું તો પૂછો, મને ક્યારે લેવા આવવાના છો. ભૂદેવ કે સાચું કેજો, મને તમે ક્યારે લેવા આવવાના છો. પેલા યમદૂત કે તમારા કપાળમાં એવું લખ્યું છે, તમારી પત્નીની અને તમારી બંનેની ચાર આંખો જે દી જ્યારે ભેળી થાય ત્યારે અમે તમને લેવા આવવાના છે. શું કીધું? તો કે તમારી પત્નીની તમારી ચાર આંખો ભેળી થાય એટલે તમને એ જ મિનિટે ઉપાડવાના છે. ભૂદેવને એમ થયું કે આહા, ખરું લ્યા, તો મોત નીકળ્યું કે. બે જગ્યાએ તો ભૂદેવે જોયેલું ઉપાડી ગયેલા એટલે નક્કી થઈ ગયેલું તો ઉપાડી તો જવાના જ એમ, માટે લગ્ન જ નથી કરવા. બસ લગ્ન કરવું તો પત્ની થાય ને, પત્ની થાય તો આંખો ચાર ભેગી થાય ને, માથા કૂટું લગ્ન જ નહીં. ભૂદેવને પછી વિચાર થયો કે હું ઘરે જઈશ તો મારા મા બાપ ગમે એમ કરીને મને પરણાવશે, માટે ઘરે જ ન જાઉં. ઘરે ન જાઓ એટલે મને પરણાવે નહીં, પરણાવે નહીં એટલે પત્ની થાય નહીં, પત્ની થાય નહીં એટલે મૃત્યુ થાય નહીં. ઘરે ન ગયા, કોઈ દૂર દૂર દેશમાં જતા રહ્યા, ત્યાં ગામમાં જઈ ભિક્ષા માગી ખાઈને ગામને બહાર ડેરીએ હોય રે. વિદ્વાન હતા બહુ સારા, એટલે સારી કથા વાર્તા કરે એટલે ગામનું માણસ ભેગું થવા માંડ્યું, બધા બહુ ભૂદેવને માનવા માંડ્યા. એ વાત રાજા આગળ પહોંચી કે સારા વિદ્વાન આવ્યા છે ને ગામની બહાર રહે છે, એટલે રાજા ને પ્રધાન ને બધા ક્યારેક આવે બેહવા. એમાં તો હાલ્યું લાંબુ. એટલે પ્રધાન કે છે, બાપજી આ વિદ્વાન છે બહુ જબરા છે, એટલે આને કઈક આપણે વ્યવસ્થા કરી દેવી પડે. તો કે આપણા રાજ્યમાં અહીં જગ્યા છે જ ને, એટલું મકાન નથી પડ્યું, આપી દો. ત્યારે ને ગામને સારા ધાર્મિક સંસ્કાર આપે એ મકાન મળી ગયું. ત્યાં રહ્યા પછી રાજાને એને કથા વાર્તામાં રસ લાગ્યો, રાણીને બહુ રસ લાગ્યો, પ્રધાનની પત્નીને બહુ રસ લાગ્યો, કુંવરો ને કુંવરીઓ બધા ભૂદેવની કથા સાંભળીને બહુ ભક્ત થયા. પછી એ બધા કે છે કે આપણે એમ જેવું તેવું મકાન નહીં, આપણા રાજમહેલમાં સારું એક મકાન અને વ્યવસ્થિત ભૂદેવને રાખો. પછી એમ કહ્યું, પછી એકવાર પ્રધાન કે ભૂદેવ તમે એકલા બધું હાથે રાંધો છો તો તમારા લગ્ન કરી દઈએ, શું વાંધો. ભૂદેવ કે ભાઈ સાહેબ એ વાત ન કરતા હો. તો કે એમ હાલતું છે, હવે એવું ન ચાલે. તમે મારા રાજમહેલમાં રહ્યો, રાજા રાણી રે, હું મારા પત્ની અહીં તો બધું, અને તમે એમ નામ એકલા હાથે હેરાન થાવ, રોટલા ટીપી દે એક હોય તમે, શું વાંધો કે. બ્રાહ્મણ કે મહેરબાની કરી મને એ વાત ન કરશો ને હું જતો રહીશ. એટલે પછી પ્રધાન કઈ ન બોલ્યા, પણ જઈને એની પત્નીને વાત કરી, એની પત્નીએ વળી રાણીને કરી, પછી રાણીએ પાછી રાજાને કરી, એ કોકડું ઘૂસવાનું કે આપણે ભૂદેવને પરણાવવા છે ગમે એમ કરી. બે ચાર દિવસ થયા વળી ભૂદેવ આગળ વાત રજૂ કરી કે તમે કઈક માનો. ભૂદેવને એમ થયું કે ભારે કરી આવડાય ને, તો હજી ભૂદેવ કઈ હા પાડે ન પાડે, ત્યાં તો એક ગોર દાદા ને કેવડાવીને એમની કન્યાનું નક્કી કરી. પછી આ રાજા અને પ્રધાન કે જો ભૂદેવ કઈ બોલતા નહીં હો, ફલાણા રાજ્યના માન્યતા ગોર ની દીકરી, તમે અમારા રાજ્યના માન્યતા છો એટલે તમને આપવા નક્કી થઈ ગઈ, લગ્ન થશે. ત્યારે ભૂદેવને એમ થયું ભારે કરી હવે શું કરું. પછી મન વાળ્યું ભલે લગ્ન કરે, આપણે હામું જ ન જોવું. થયા લગ્ન, ગોરાણી ઘરે આવ્યા પણ બ્રાહ્મણ હામું ન જોયે, કોઈ દી હામું જોયે નહીં, એની પાસે જાય નહીં, કયું બોલવું પડે તો હેઠું જઈને બોલે. ગોરાણી મુજાણા ખરેખર, હવે ત્યાં તો વાત કે કોને, પ્રધાનના પત્નીને વાત કરી કે આવું દુઃખ છે. એને પ્રધાનજીને કીધી ને રાણીને કીધી ને આ ચારેય જણા ભેગા થયા, ગોરને સમજાવવા માંડ્યા કે આમ કઈ સંસાર હાલતો છે, તમે આવા વિદ્વાન માણસ, અમારે તમને શું કેવું, પણ ગોર કાંઈ બોલે ચાલે. ઓલી ગોરાણી કાયમ કે ભાઈ મારું કાંઈક કરો, ભૂદેવને સમજાવો. દિવસ પછી દિવસ જવા લાગ્યા. આનો સંસાર આમના માલે છે. એક વાર પ્રધાને રાણી ને રાજાએ બધા આઈડિયા કર્યો કે આને મૂળ છે ને ગમે તે રીતે આપણે શરમ છોડાવી, એમ આપણા ગોર બહુ વૈરાગ વાળા ને શરમાય બહુ. આઈડિયા એને એવો કર્યો, ગોરાણી ને એમ કીધું કે તમે એમ કરો, અમને જમવાનું નોતરું દો. રાજા રાણી પ્રધાન ને એમની પત્ની અને તમે બે છ જણાનું રસોડું બનાવો અને જમવાનું નક્કી કરો. પછી ગોર ને વાત કરી, નક્કી કર્યું કે જમવાનું શું વાંધો, પણ જમવામાં એ લોકોએ આઈડિયા એવો કર્યો કે જમવાનું કેવી રીતે, તો કે જરા આમ આધુનિક સિસ્ટમથી વ્યવસ્થિત, એટલે તો કે સામ સામા પાટલા નાખવાના, રાજા રાણી હામ હામાં બેહે, પ્રધાનની એની પત્ની સામ સામા બેહે, અને તમારે ગોર પણ હામ હામાં બેહવાનો. ગોર કે એ બધી માથાકૂટ મૂકો ને જમણવાર આપણો નક્કી, તો કે હારો જોશું હાલો ને. એ રસોડું તૈયાર છે. ગોર ને મૂંઝવણી નો પાર રહ્યો નથી, હવે હું થાય મારું, અને તો ખણું કર્યું. પત્નીને આજ મનમાં હર્ષ છે કે આજ કદાચ ભૂદેવ શરમ છોડશે, મારી સામું જોશે. છ જણાનું રસોડું સરસ મજાનું રાંધી રાજી પે બાઈ બેઠી છે. હજી અહીંયા પ્રધાન ને મંડળ ને એ બધા રાજદરબારમાં છે, ભૂદેવ ત્યાં છે કે આપણે બધા જઈએ રાંધી રહી. એટલે એ વખતે ચાર સાધુ આ ભૂદેવ ને આંગણે આવ્યા, ફરતા ફરતા સનકાદિકો. ભિક્ષામ દેહી ભવતી, સંતો કહે છે કે બેન ભૂખ્યા છીએ, ભોજન કરાવો. બાઈના મનમાં એમ થયું કે ઓલાને જમવા આવવાની તૈયારી છે, રાંધ્યું છે છ જણાનું, એમાં ચાર જણા આ છે, આપી દઉં ઢોળી બેનું રાંધવું પડે. પણ કઈ નહીં, પટપટ ફરી વાર રાંધી આપીશ, પણ સંતો આવ્યા છે તેને ના પાડવી નથી. સંતોને કહે છે કે બાપજી આવો બેસી જાઓ, જમાડી દઉં, રસોઈ તૈયાર છે. ચારે સાધુને આંગણે બહાર દીધા, બ્રાહ્મણીએ પીરસી દીધું. સંતો જમ્યા, જલપાન કર્યું, તરત ઉઠ્યા, પણ સંતો રાજી થયા. તે જાતા જાતા જયારે ચાલતા થયા ત્યારે બાઈ પગે લાગી, ત્યારે સંતો કે અખંડ ભાગ્યવતી થા, આટલું બોલીને જતા રહ્યા. ફરી વાર બેને રાંધ્યું, તૈયારી કરી. ત્યાં પેલા રાજા ને રાણી ને પ્રધાન ને એની પત્ની બધા આવ્યો ટોળો, કે હામ હામી પાટલા નંખાણા, થાળીઓ મુકાઈ ગઈ. ગોર બેહે નહીં, તાવડાઈ બેહે નહીં. એ રગઝક આલી, ભૂદેવને કહે છે કે તમે બેહો, તમારી સામે આ બેહે, અમે હામ હામી, તમે હામ હામી. ભૂદેવ કે રવા દો મને, હું પછી બે. તો કે હાલે જ નહીં, હાલતું છે. એ ભૂદેવને જાલ્યા. ત્યારે ભૂદેવને એમ થયું કે હવે શું થાય, અહીં જમવા બેહું ન્યા મરું, એના કરતા હું ઘરમાં જઈને એની હામું જોઈ લઉં એટલે ન્યા મરી જાઉં, એટલે પાર આવે. કે ભૂદેવ ઘરમાં જઈને એની પત્નીની હામું પહેલવેલું જોયે છે. એની પત્નીને કે આ તો ભારે છે, ચાર આંખ્યું ભેગી થઈ. ભૂદેવને એમ કે હમણે મને લેવા ઓલા આવશે, પણ કોઈ આવ્યો નહીં. એને તો વળી વળીને બે ચાર વાર પત્નીની આંખો હારે આંખો મેળવી, હમણે કોક લેવા આવે, પણ કોઈ આવ્યું નહીં. ભૂદેવને એમ થયું ખાલો આનું થયું હું, એમ કઈ સમજાતું નથી, મારા ખોટું બોલ્યા કે જે થયું એ એકવાર જમી લઈ ઘરે ગયું. પછી સામ સામે બેસીને જમ્યા. રાજા રાણી બધા આનંદ વિનોદ કર્યો. ગોરાણી ખૂબ રાજી થયા, સારું કર્યું તમે અમારી આ ડખાવાળી વાત પતાવી. પછી પેલા લોકો તો જતા રહ્યા, પણ ભૂદેવને એમ થયું કે હું મર્યો કેમ નહીં, એટલે એને હાથમાં પાણી લીધું અને મંત્ર બોલી યમદૂતને બોલાવ્યો. એ યમદૂત આવીને ઉભા રહ્યા. ભૂદેવ કહે છે કે તમે ખોટું કેમ બોલ્યા, મને ફફડાવી માર્યો કેટલાય વર્ષ સુધી, હખે જીવવા દીધો નહીં, તમારે મને નહોતો મારી નાખવાનો તો આવું ખોટું કહીને મને બીવડાવ્યો કેમ, તમને સાપ આપીશ. ત્યારે યમદૂતો કહે સાપ ન દેતા ભલા થઈને, તમારું આયુષ હતું જ નહીં, મારી વાત સાંભળો, ઘરના માણસને પૂછો કે તમારા જમતા આવતા પહેલા કોઈ જમી ગયું છે, એટલે પત્નીને પૂછ્યું કોઈ જમવા આવ્યું હતું, તો કે ચાર સાધુ આવ્યા હતા એને તે જમાડ્યા હતા, તો કે હા. પછી જાતી વખતે એ સાધુ શું બોલ્યા હતા એ પૂછો, તો કે સંતો કઈ બોલ્યા હતા, તો કે અખંડ ભાગ્યવતી થાય એમ કીધું હતું, તો કે એ સંતો બોલ્યા એટલે આ તમારી પત્ની જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તમારું મૃત્યુ નહીં થાય, એને સંતે એમ કીધું છે તું અખંડ ભાગ્યવતી રહીશ એટલે કદી નહીં રાંડે. શું અદભુત વાત છે! એટલે તમારું આયુષ્ય નહોતું પણ થઈ ચૂક્યું છે, અમારો કાંઈ વાંક નથી એમ કહીને યમદૂતો જતા રહ્યા છે. આવી જબરી વાત છે. એટલે શાસ્ત્ર માત્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય નહીં, દુનિયાના કોઈ પણ સંપ્રદાયનું સાહિત્ય તમે ઢંઢોળશો તો એમાં સંતોનો મહિમા તો પારાવાર લખ્યો છે, અપરંપાર. સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સરે કામ,
સંત કૃપાથી સદમતી જાગે, સંત કૃપાથી સરે કામ,
સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કું,
સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કું,
કહોને પામ્યા કું.
સંત કૃપા વિના સાધુતા કોણ પામ્યું છે કે છે?
સંત સેવા તેણે સર્વે સેવા, અન સેવા શ્રી હરિ ભગવન, ઋષિ મુનિ સેવા દેવતા, જેને સંત કર્યા જીવન,
સંત સેવા એને સર્વે સેવા, સેવા ઋષિ મુનિ દેવતા, સેવા શ્રી ભગવન, સંત સેવા એને ભગવાન સેવા છે એમ લખે છે.
હે જી જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યદાન,
જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યદાન,
સર્વે કારજ સારી જેણે સંત કર્યા પ્રસન્ન,
સર્વે કારજ સાયો જેણે સંત કર્યા પ્રસન્ન,
એ જી સર્વે કારજ સાયો જેણે સંત કર્યા પ્રસન્ન,
સંતનું મહાત્મય પારાવાર લખ્યું છે. જપ તપ તીર્થ વ્રત યોગ જગન બધું જ કર્યું, જેને સંત રાજી કર્યા એને કાંઈ કરવું રહ્યું નથી. સહેજે સહેજે ભગવાન સંત કૃપાથી વશ વર્તે છે, આ અદભુત વાત છે.
એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહુવાત,
એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહુવાત,
તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત,
સાક્ષાત,
એ જ એવું નથી ત્રિલોકમાં
એવી કોઈ ચીજ નથી. સ્વામી લખે છે, કામ દુઘા કલ્પ તરી પારસ ચિંતામણી ચાર,
કામ દુઘા કલ્પ તરી પારસ ચિંતામણી ચાર,
સંત સમાન એકે નહીં મે મનમાં કરો વિચાર, જેને આંગણે હોય એના સર્વ સંકલ્પ છે, કલ્પતરુ વૃક્ષ જેને આંગણે હોય એ માણસ મહાભાગ્યવાન હોય, પારસમણી લોઢાને સોનું કરે, વળી ચિંતામણી તમે જે ચિંતવો તે મળે. સ્વામીની કલમ એમ નોંધે છે, ચાર વસ્તુ સંતની સાથે સરખાવાય નહીં, સંત એના કરતા ઘણાય મહાન છે. એનું કારણ હવે પછીની પંક્તિમાં સ્વામી લખે છે,
એજી અલ્પ સુખ એમાં રહી મળી ટલી જાય છે, અલ્પ સુખ એમાં રહી મળી ટલી જાય છે.
ચારેય વસ્તુ જે સુખ આપે છે ને એ સુખ નાશવંત છે, કે ટળી જાય છે, રહેતું નથી, અલ્પ સુખ ગણાય. માટે
તેજી અલ્પ સુખ એમાં રહી મળી ટળી જાય છે, અલ્પ સુખ
સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટલ હે,
સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટલ હે,
એ જી સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટલ હે, સંતનો મહાત્મય લખ્યું છે. સત્સંગી જીવનમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે ભારત દેશના મરીચાદી તમામ સંતો બદ્રિકાશ્રમમાં ગયા તો સવારના પહોરમાં પ્રથમ એમને નર ભગવાનનું દર્શન થયું, નરપ્રભુએ સંતનું સ્વાગત કર્યું. પછી નરપ્રભુ સંત સમક્ષ બોલ્યા હતા,
સર્વમ સુલભમેવાસ્તિ દુર્લભ સત્સમાગમ.
આ જગતમાં બધું જ સુલભ છે, દુર્લભમાં દુર્લભ જો કોઈ હોય તો સત્સમાગમ. મનાય એવી વાત નથી પણ હકીકત છે, દુર્લભમાં દુર્લભ ચીજ સાધુનો સમાગમ છે. એટલા માટે કે બહુ ભાગ્યશાળી હોય એને જ એ ખાય છે, ફાવે છે, ગમે છે, પચે છે.
યસ્યાસન્ના ભવેત મુક્તિઃ તસ્ય વઃ સંગમો ભવે.
જેનું કલ્યાણ ઘૂંકડું આવ્યું હોય એને જ સાધુનો સમાગમ પ્રાપ્ત થાય છે.
યેને જાયતે પ્રીતિઃ શ્રીમન્નારાયણે પ્રભો.
બહુ સરસ લખ્યું છે. અને જેને સાધુનો સમાગમ મળે છે એને જ ભગવાન નારાયણના ચરણારવિંદમાં પ્રીતિ થાય છે. અને જેને ભગવાનમાં પ્રીતિ થાય છે,
તયેવ દેહે દેહ ગેહાદો ત્યક્ત સંગ પ્રશાંત દીહી.
જેને ભગવાનમાં પ્રીતિ થાય છે તેને જ દેહ દેહ પદાર્થમાંથી પ્રીતિ તૂટે છે. એ માણસ ત્યક્ત સંગ થાય છે અને બધાનો સંગ એટલે આસક્તિ છૂટે છે. આસક્તિ જેને છૂટે એ માણસ જ પ્રશાંત ધી બને છે, કહેતા વિષયથી વિરામ પામી મહાશાંત બને છે. અને પછી જે મહાશાંત બન્યો છે એ જ પરમ પદનો અધિકારી છે. વિષયના ઉકળાટ જેના હૈયામાં છે એ ઈશ્વરના ધામમાં જઈ શકતો નથી, ત્યાં રહી શકતો નથી.
પરમ પદમ વાપનોતિ પુમાન બ્રહ્માદિ દુર્લભમ.
બ્રહ્માદિકોને પણ દુર્લભ એવું પરમ પદને જીવ પામે છે.
કેનો ઉપમા ભવે તેષામ સતામ નારાયણ આત્મનામ.
એવા નારાયણના આત્મા સમાન સંતોની આપણે ઉપમા શું દઈએ કે કોને ઉપમા સંત સાથે આપવી આપણે? કોઈ વસ્તુ એવી નથી કે જે સંતની ઉપમા બને.
સામ્યક પદમાં લખે છે, અનુપમ સંતને આપો ઉપમા, અનુપમ સંતને આપો ઉપમા, અનુપમ સંતને આપો.
સંતોને ઉપમા હું શું આપું? એવા દોષવાળા માણસની સાથે સંતની ઉપમા ઘટતી નથી. સાતે દ્રષ્ટાંતે સહુ સૂચવી કહે કવિજન કોઈ, સરે સાર તેમાં શોધતા સંત સમ નહીં કોઈ, સંત સમાન કોઈ નથી.
હે જી એવા સંત એ કહીએ શિરો, હે જી એવા સંત કહીએ શિરો, દેવા હરિ સહુ શેરમો, દેવા હરિ કહીએ શિરમો,
પ્રભુ શે રમો એ દિન સ્કૂલાનંદ
કઈ નથી જગતમાં, સ્વામી એમ કહે છે. ભૂમૌ પરોપકારાય તીર્થ વ્યાજ વિચારીણામ, પૃથ્વી ઉપર પરોપકાર માટે જ સંતો વિચરે છે. તીર્થયાત્રા કરવા જવાની વાત જે હોય એ તો બાનુ માત્ર હોય છે. પરોપકાર શીલાહી સંતી સંતો દયાલવહ, સંતો હંમેશા પરોપકાર કરવાના જ સ્વભાવ વાળા છે. સરોવર તરોવર સંતજન ચોથા બરસે મેહ, પરમારથને કારણે એ ચારે સર્જ્યા દેહ. સરોવર એ પરમાર્થી છે, એમાં બધા નાય પાણી પીવે. તરોવર એટલે ઝાડ, એ પરમાર્થી છે, એને છાંયે બેસે, ફળ ફૂલ લોકો લે એના. ઝાડ કદી કશું જ માગતું નથી. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મે, આ ચારે પરમાર્થને માટે દેહ સર્જ્યા છે આ દુનિયામાં. પિતરામેવ ભગવદ ભક્તા વૈયુષ્માદયઃ, સંતો દયાળુ છે, પરમાત્માના મહાભક્ત છે એ મહાદયાળુ જીવને પરમાત્મા સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ હોય છે.
સંત જુએ તે ભેલો હું જોઉં રે, સંત સુતા પછી હું સોઉં રે.
નિષ્પાન સ્વામી લખે છે પુરુષોત્તમ પ્રકાશમાં,
સંત જુએ તે ભેલો હું જોઉં રે, સંત સુતા પછી હું સોઉં રે. સંત જુએ તે ભેલો હું જોઉં રે, સંત સુતા પછી હું સોઉં રે. હે સંત જુએ તે ભેલો હું જોઉં રે, સંત સુતા પછી હું સોઉં રે. સંત જુએ તે ભેલો હું જોઉં રે, સંત સુતા પછી હું સોઉં રે. સંત જાગે તે ભેલો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગ.
સંત જાગે તે ભેલો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગ.
હે સંત જાગે તે ભેલો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગ.
સંત જાગે તે ભેલો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગ.
સંત જમે તે ભેલો હું જમું રે, સંત ભમે તે કેળે હું ભમું રે.
સંત જમે તે ભેલો હું જમું. દુખાણો રે
ઓ સંતા દુખાણે હું દુખાણો રે
એ વાત સત્ય જન જાણો રે
એ વાત સત્ય જન જાણો રે
સંત દુખાણે હું દુખાણો રે
ઓ સંત દુખાણે હું દુખાણો રે
સંત શ્રીમુખ કહે ભગવંતરે
હોય માં શ્રીમુખ કહે ભગવંતરે
હોય માં શ્રીમુખ કહે ભગવંતરે
હોય માં શ્રીમુખ કહે ભગવંતરે
એ સંત જાણજો મારી મૂર્તિ રે નથી બંધાતા એક મારે
અંતર રહો મારે માટે નથી બંધાતા એક મારો
અંતર રહો મારે માટે નથી બંધાતા એક મારે
અંતર રહો મારે
સંકલ્પ સ્વપન ઉપવાસ રે
સંકલ્પ સ્વપન ઉપવાસ રે
તે તો કરે છે જાણી મન પાસ રે
તે તો કરે છે જાણી મન પાસ રે
માટે અખંડ એમાં રહું છું રે સારી સત્ય સુબુદ્ધિ રહું છું રે તપશે નહી ત્રય તાપે રે
એને
અન્ન જળ અંબર આપે રે તે તો તપશે નહી ત્રય તાપે રે હે લાગી પાય ને જોડૈયા હાથ રે
કલ્યાણ
એટલા
લોજ ગુણ કોઈ ગ્રેસે રે તે તો બ્રહ્મ મોહલે વાસ લે છે રે એક લોજ કરી શકો તમારે જીભે પણ કોઈ વખાણ કરતા હશે એને સાંભળશો તોય તમારું કલ્યાણ થશે. રાજી થજો વખાણ સાંભળીને તોય.
એવા સંતની કરે પ્રશંસા રે નિર્ભી હરખી હૈયામાં હુલશારે
ભાગી કોઈ ના કહેવાય રે.
કોણ એવા ભાગી દે આ વખતે રહી જાય, મહારાજે મહાદયા કરી છે.
પ્રદેશ ફરે છે રે, સહો જીવના અઘરે છે રે.
સંતો દેશ પ્રદેશમાં સાઢ તડકા તાપ વરસાદના ફરે છે, તમામ જીવના પાપ
અઘરે છે. સંતો દેશ પ્રદેશ ફરે છે રે, સહો જીવના અઘરે છે રે.
સંતો દેશ
દર્શન સ્પર્શ જે કરશે રે,
એના દર્શન સ્પર્શ જે કરશે રે,
એના દર્શન સ્પર્શ જે કરશે રે,
એના દર્શન સ્પર્શ જે કરશે રે,
હે તે તો ભવ જળ પારવું કરશે રે,
તે તો
સહો સમજો સાક્ષાત,
એ તો
વિષવ સાની વાત રે,
સહો સમજો સાક્ષાત રે.
એ કહ્યું જીમુખે એમ મહારાજ રે, સાક્ષાતમ નો તરુ છે આજ રે.
કહ્યું જીમુખે
કહ્યું મહારાજ
રે, સાકાતમ નો થરુ છે આજે,
હે સાકાતમ નો થરુ છે આજે,
ઓ સાકાતમ નો થરુ છે
આજે. આવી રીતે સ્વામીએ સંતનો મહિમા લખ્યો. એક શ્લોક છે, બહુ સરસ.
ગંગા પાપમ શશિ તાપમ દૈન્યમ કલ્પદ્રુમસ્તથા, પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમઃ.
ગંગા પાપ હરે, ચંદ્ર તાપ હરે, અને કલ્પવૃક્ષ ગરીબાઈને અપહરણ કરે, પણ સંત આ ત્રણેય વાનું હરે છે એમ.
પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. સાધુનામ દર્શનામ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવ, કાલેન ફલતિ તીર્થમ સદ્ય સાધુ સમાગમ.
લખે છે કે તીર્થ છે ને એ કાળે કરીને ફળે છે, સાધુનું દર્શન તો એટલું બધું પુણ્યભૂત છે. સાધુ હાલતું ચાલતું જંગમ તીર્થ છે, અને એ સંતરૂપી જે તીર્થ છે એ તો તત્કાલ ફલીભૂત થાય છે.
અબ્દૌ વિધૌ વધુમુખે ફણીનામ નિવાસે, સ્વર્ગે સુધા વસતી વૈ વિબુધા વદંતી,
એકવાર એમ કહેવાય છે કે ઋષિ મુનિઓની નૈમિક શારણ્યમાં મોટી સભા ભરાણી હતી. 88,000 ઋષિ મુનિઓ બધા ભેગા થયા હતા. ત્યાં એક પ્રશ્ન નીકળ્યો હતો કે અમૃત ક્યાં વસે છે? તો કોઈ કઈ કહ્યું કે અમૃત સાગરમાં રહે છે. તો કે ના, દરિયામાં અમૃત જો રહેતું હોય તો દરિયો ખારો ન હોય. તો કોઈ કઈ કહ્યું કે તો ચંદ્રમાને વિશે રહે છે અમૃત. તો કે ખોટું, ચંદ્રમા જો અમૃત હોય તો એ ક્ષય ન પામે, એ ક્ષય રોગી છે. કોઈ કઈ કહ્યું કે વધુ મુખે એટલે નારીમાં, પત્નીમાં અમૃત રહે છે. કોઈ કઈ કહ્યું કે પત્નીમાં અમૃત રહેતું હોય તો એનો પતિ અમર થઈ જવો જોઈએ, એ મરે શું કરવાનું. ત્યાં કોઈ કઈ કહ્યું કે ફણીનામ નિવાસે, અમૃત તો પાતાળમાં રહે છે. કે અમૃત પાતાળમાં રહેતું હોય તો ત્યાં બધા જે નાગ રહે છે એ ઝેરી ન રહેવા જોઈએ, એના દાઢમાં ઝેર ન રહેવું જોઈએ, માટે ખોટું. કોકે કહ્યું બધું ખોટું કહો છો પણ આ તો હવે સાચું, હવે સાચું.
સ્વર્ગે સુધા વસંતી વૈ વિબુધા વદંતી,
સ્વર્ગમાં સુધા રહે છે, સ્વર્ગમાં રહે છે સુધા એમ કહે છે.
સ્વર્ગે સુધા વસંતી વિબુધા વદંતી,
વિદ્વાનો કહે છે કે સ્વર્ગમાં રહે છે. ત્યાં પણ એમ કહ્યું કે જો સ્વર્ગમાં અમૃત રહેતું હોય તો ત્યાં દેવતાઓ ત્યાંથી અહીંયા મૃત્યુ લોકમાં હેઠા શા માટે પડે? પુણ્ય છે મૃત્યુ લોકે વિશંતી, ગીતા કહે છે, માટે ત્યાં પણ નથી, ના પાડી દે. પછી કહ્યું તો પછી અમૃત રહે છે ક્યાં? ત્યારે કહ્યું
કંઠે સુધા વસતી વૈ ભગવત જનાયામ.
સુધા તો ભગવાનના ભક્તના કંઠમાં વસે છે, સાધુજનોના. ભગવત કીર્તન ગવાતા જે કંઠો છે એમાં અમૃત રહે છે. અર્થાત અમૃત તો ભગવત કથામાં છે, સાચું અમૃત ભગવત કથા છે જે સંતના મુખેથી વહ્યા કરે છે. અને એ ભગવત કથા અમૃત સંતના મુખમાં વસેલું છે, અને એ કથા અમૃત જ સાચું અમૃત છે, અને એ જેણે સાંભળ્યું હે એનો ઉદ્ધાર થઈ ગયો.
મહત સેવામ દ્વાર માહુ વિમુક્તે સ્તમો દ્વારં યોષિતાં સંગમ.
મુક્તિનું દ્વાર તો કે મોટા સાધુ પુરુષની સેવા એ છે. અને કે છે કે નરકનું દ્વાર યોષિતાં સંગી સંગમ, જે સ્ત્રીઓના સંગી માણસો છે, સ્ત્રી લંપટ એવાના સંગથી નરકનું દ્વાર ઉઘાડું થાય છે, એવાના સંગથી દૂર રહો. એક પ્રસંગ બહુ અહીંયા ટાંકા જેવો છે. ભગીરથ રાજા ગંગાને જયારે અહીંયા લાવ્યા સ્વર્ગમાંથી, ત્યારે ગંગાએ એને સામે પ્રશ્ન કર્યો હતો,
કિં ચાહમ ન ભુવમ યાસ્યે નરામૈયામ મૃજંત્યખમ.
હું ધરતી ઉપર નહીં આવું, લોકો બધા મારામાં નાઈન મને પાપ લગાડે.
તદઘમ કુત્ર વૃજામિ તદઘમ કુત્ર મૃજામિ, તે અગ હું ક્યાં ધોઉં?
આમ પ્રશ્ન કર્યો તો રાજન તત્ર વિચિંત્યતામ, ભગીરથ વિચાર કર મારા પાપ ક્યાં નાખવા જવું. ત્યારે રાજાએ જવાબ આપ્યો તો
સાધો ન્યાસી ના શાંતા બ્રહ્મનિષ્ઠા લોક પાવના, હરંત્યઘમ तेंग संगा तेश्वास्ते यगभीधरी साधवो न्यासीन शांता आदेशना महापुरुषो संतो लोक पावना सारा लोक ने पावन करनारा संतो जारे हे गंगा तारा मा आवीने पग बोलशे तारा तमाम पाप ते संतना स्पर्श थी नाश थई जशे कारण तेशु आस्ते ही अगभीद हरी ही ए संतो मा पापना पहाड़ों ने तोड़ी नाखनारा भगवान सदाई वास करीने रह्या छे एटले संतो गंगाना पण पाप ने बाळे छे संतो तीर्थना पण तीर्थ शास्त्रों मा कह्या छे झाड़ पहाड़ जंगलों ने सर्व प्राण धारनारी सर्वथी महान एक धरणी धराय छे झाड़ पहाड़ जंगलों ने सर्व प्राण धारनारी सर्वथी महान एक धरणी धराय छे ए धरणी तो नाव जेवी तरे सदा सिंधु विषय माटे सिंधु सौथी मोटो एम कल्पाय छे समझाणो कथामां ध्यान होय तो समझायो ए कलश थी थया एवा अगस्त्य मुनि ए पीधो कलश माथी थया था अगस्त्य मुनि ए समुद्र पी गया તો શું થયું તે માટે અગસ્ય મોટા એવો તર્ક થાય છે તો સમુદ્ર થી મોટા અગસ્ય મુનિ છે એવું મનાય કે છે તે અગસ્ય આકાશ માં હીરા જેવા ચળકે છે ઝીણા ઝીણા હા તે માટે આકાશ મોટું સૌથી એમ મનાય છે મારે નક્કી છે કે આકાશ બધા કરતા મોટું વળી કવિ કલ્પના કરે છે તે વ્યોમ પગલામાં પૂરું થયું પ્રભુજીના તે ભગવાને એક પગલામાં આકાશ આખું પૂરું કર્યું તો માટે તેથી પ્રભુ મોટો પ્રત્યક્ષ જણાય છે માટે પ્રભુ મોટા વળી કવિ કહે છે નહીં એવા મહાપ્રભુ જે સમગ્ર સૃષ્ટિના સ્વામી તે કૃપા કરીને સંત હૃદયમાં સમાય છે તે કૃપા કરીને સંત હૃદયમાં સમાય છે માટે આખા જગતમાં સર્વથી મોટામાં મોટા સર્વે ને પરમ પૂજ્ય સંત સિદ્ધ થાય છે આવી રીતે સંતને સર્વ કરતા મોટા સિદ્ધ કર્યા કવિએ એક વાતનો ખુલાસો કરું છું જેનામાં સંતતા હોય એના આ વખાણ છે બરાબર ને અમથે અમથું કોઈને ફૂલાવવાની જરૂર નથી બલિહારી તો સાધુતાની છે હવે એક પદમાં તો એટલો બધો મહિમા ગાયો છે પચે તો પચે કોકને નહીં તો પચે એવું પણ નથી
ये संत सुजाना
धन्या धन्या ये संत सुजाना
जैनु भूलती पड़ियो आप संत ते स्वयं
સ્વયં
Thank you.
જેનો અહમ ઓગળી ગયું છે એવા સંત એ ભગવાન સમાન છે, ભગવાનના સાધર્મ્યતાને પામેલા છે. પરમાત્માને લઈને તો અક્ષરને પણ ભગવાન કહેવાય. હમણાં તો આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાનને લઈને ભગવાન કહેવાય, કેવો અર્થ છે આનો? કહેવાનો ભાવ એ છે કેવા બ્રહ્મવેતા ભગવાનની સાથે તાદાત્મ્યતાને પામેલા મહામુક્ત સંતનો જો યોગ થાય તો જીવને ભગવાનના યોગ બરાબર જ ફળ થાય છે. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોઈ ના રહી એમ 64 પદીમાં કહ્યું છે.
વળી વળી કહું કોઈ સંતને સેવશે શ્રદ્ધાવાન, તેના અંતરથી ઉચલી વળી જાશે જાણો અજ્ઞાન.
સંતને કોઈ શ્રદ્ધાથી સેવશે તો એના હૃદયમાંથી અજ્ઞાન નીકળી જશે.
એ સંત સેવાથી સુખ મળે, વળી તળે તન મન તાપે, પરમ ધામને પામે તે પણ સંત પ્રતાપ.
ધામને પામીએ એ પણ સંતો ના પ્રતાપે જ.
તે સંત શ્રી હરિ તણ પ્રભુ પ્રગટ ના મળે,
ગમે તે નહીં
સુરા સત્ય ધર્મ પાળવા પંચ વિષયથી પાછા વળે. પરમાર્થ અર્થે આવ્યા નિજ સ્વાર્થ નહીં લવલેશ.
જેનામાં કેવળ પરમાર્થ છે પોતાનો રંચ માત્ર સ્વાર્થ નથી.
એવા થકા ભમે ભૂમિમાં
એવા થકા પૃથ્વીમાં વિચરે છે.
આપે સહુને સારો ઉપદેશ, આપે સહુને સારો ઉપદેશ.
એ જીવના ગમે એવા દુઃખ હોય ને તોય ટાળી દો, પરમાર્થે આવ્યા હોય ને. એમ કહેવાય છે કે આનંદ સ્વામી આગળ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો, સ્વામીના પગ પકડીને રડી પડ્યો. સ્વામી કે શું દુઃખ છે? તો કે છે, સ્વામી વ્યવહાર બહુ દુબળો છે, ખાવાનું નથી ઘરમાં. સ્વામી કે જન્મંગળનો પાઠ કરજે. સ્વામી કેટલા પાઠ કરો? તો કે 10,000 પાઠ કરી નાખ્યા. ભૂદેવે 10,000 પાઠ કર્યા પણ વ્યવહાર કઈ સુધર્યો નહીં. આનંદ સ્વામી ની આગળ આવીને કે છે કે સ્વામી કોઈ ફેર પડ્યો નહી. સ્વામી કે 10,000 પાઠ કર્યા? તો કર્યા. તોય ફેર ન પડ્યો? ન પડ્યો. સ્વામી કે છે કે પાઠે કરીને તારું પ્રારબ્ધ નાઠે એવું નથી, માટે જા આશીર્વાદ દઉં છું, વ્યવહારે સુખ્યો થાય છે. પછી તરત સુખિયા થયા. તને પાઠ જ્યાં કામ ન કરે ત્યાં સંતના વેણ કામ કરે. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી નાવા ગયા હતા. ટાઈટ બહુ હતી ને સ્વામી ઠર્યા. બહુ પ્રસિદ્ધ કથા છે, બાવલો ને એની બેન મુસલમાન. કહેવાય છે કે સંતને લાકડે કરીને તપાડ્યા હતા અને એમ કીધું તું ગુણાતીતાનંદ સ્વામીએ કે બાવલા તારે માથેથી હવે ભારો ઉતરી ગયો. એમ જૂનાગઢનો દિવાન થયો હતો ગુણાતીતાનંદ સ્વામીના એક આશીર્વાદથી. સંતના આશીર્વાદની એક કણકી જો નીકળે ને એના હૃદયમાંથી, આપણા માટે તો આપણે તો ઢગલા માટે થઈ જાય. એક કણકી જ આશીર્વાદ મળે ને. આશીર્વાદને કોઈ ખોટો ન માનતા, એ પરમ સત્ય હકીકત છે. હજારો લોકો આશીર્વાદથી સુખી થયા છે. પ્રાર્થના, ઉપાસના અને આશીર્વાદ આ બધું જ સત્ય છે. ભાગ્ય આપણા હોય ને કોઈ સંત આપણા ઉપર રાજી થાય, એ તેને આપણા પ્રત્યે થાય ને, જો એના હૃદયમાંથી ભાવના નીકળે તો એ હાવ હાચું છે. આપણું પ્રારબ્ધ પણ ફરી જાય. પ્રારબ્ધ પણ કહો.
આપે જ્ઞાન દાન જાન રે, આપે જ્ઞાન દાન જાન રે, એ કહી વાલપના વચન ને કહી વાલ.
સંતો જ્ઞાન દાન આપે છે એથી,
ઓ કહી વાલપના વચન ને કહી વાલપના વચન. તારી છે સહુના સ્નેહી રે, તારી છે સહુના સ્નેહી રે, હે જાણો પર ઉપકારી એહી રે,
ઓ જાણો પર
તો મહાપરોપકારી
એહી રે. સાચા સંત સગા સહુ જનના,
સાચા સંત સગા સહુ જનના,
ઉદાર છે અપાર મનના,
ઉદાર છે અપાર મનના,
એને શત્રુ મિત્ર સમતોલ રે,
એને શત્રુ મિત્ર સમતોલ રે,
હે સુખે દુખે દિલ મન ડોલે રે,
હે સુખે દુખે દિલ મન ડોલે.
હવે સંતોના લક્ષણ આવે છે. સંત કોને કહેવાય? સંત નામે આપણે કંઈક છેતરાઈ ન જઈએ. સંતના કપડા જેને પહેર્યા છે એ બધા સંત હોતા નથી. ધ્યાન દેજો, ધોળું હોય એ બધું દૂધ જ હોય એવું નથી, છાશ પણ ધોળી હોય. ધોળી હોય બધી ગાય હોય એવું ન માનો, ધોળા તો ગધેડાય હોય છે.
હાની વૃદ્ધિ
વૃદ્ધિ ને સામા વિષમ રે
ઓહાની વૃદ્ધિ ને સામા વિષમ રે
મન અપમાને સમચિત રે
ઓ મન અપમાને સમચિત રે
એ હાની વૃદ્ધિ ને સામ વિષમ રે અર્થે ઉદ્યામ રે
ઓ નથી અપરથ ઉદ્યામ રે
હર્ષ શોકને હૈયે હાર જીત રે
હર્ષ શોકને
હૈયે હાર જીત રે માન અપમાને સમચિત રે
ઓ માન અપમાને સમચિત રે
અહમ મમતને મારું તારું રે
અહમ મમતને મારું તારું રે
હે એ હા નથી લાગતું જેને સારું રે
હે હા નથી લાગતું
અને સંત કહેવાય સંત કપડા પહેરે નથી જવાતું કઠિન છે કામ સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા મૂલ ચૂકવવા પડે પૂજાવું તો હવને સારું લાગે પણ ગુણ કેળવવા વોહી કઠિન છે મહાકઠિન પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જ્યારે કામ થાય છે ત્યારે બધાને માટે હાવ હેલું હોય છે જગત દોષ નથી જેમ જરા રે
ઓ જગત દોષ નથી જેમ જરા રે
એવા સંત તે સંત મારા ખરા રે
એવા સંત તે સંત મારા ખરા રે
એવા સંત તે સંત રહું છું હું રાત દાન રે કરું જીવન કલ્યાણ થઈ રે
ઓ કરું જીવન કલ્યાણ કઈ રે
ઓ કરું જીવન કલ્યાણ થઈ રે
ઓ કરું જીવન કલ્યાણ કઈ રે
જે સંતમાં ભગવાન રહ્યા છે એનો આ મહિમા આવે છે
સંત કરે છે સહાય
મજાનો જ પ્રસંગ છે. કૃષ્ણ શાસ્ત્રીને જ્યારે ગ્રહણ કહેવામાં ફેર પડ્યો સયાજીરાવ સરકારની સભામાં, ગોપાલ સ્વામીના આવી અને કહ્યું કે સ્વામી વર્તન દેવાઈ ગયું છે, મેં કહ્યું છે ગ્રહણ નથી અને વાસ્તવિકમાં મને હવે સમજણ કે ગ્રહણ છે. મેં સભામાં કીધું કે કાલ ગ્રહણ થાય તો મારું માથું લઈ લેજો, હવે મારું શું થશે. રડી પડ્યા સ્વામીના પગ પકડી. ગોપાલ સ્વામી કે ચિંતા ન કરો, સ્વામીએ શાસ્ત્રીને માથે હાથ મૂકીને કહ્યું જાઓ ગ્રહણ નહીં દેખાય. તેથી બધા વિદ્વાનોના ટીપણા ખોટા પડ્યા હતા.
ગ્રહણ નહોતું દેખાતું.
એટલે લખે છે કે જેવી એ સંત સહાય કરે છે તેવી
બીજા તકે કેમ થશે.
ગુણાચતાનંદ સ્વામી એ ગરીબ ભગત નું કાંડું પકડીને એમ કીધું સંકલ્પ હું કરે, તે દાદાના સંકલ્પ બંધ થઈ ગયા, કદી ન થાય. એની સામર્થ્ય તો જો
એવા સંત છે સદાસ હોનારે, એવા સંત છે સદાસ હોનારે, હે સુખદાયક જન બહુનારે, સુખદાયક જન બહુનારે. હે જેવી એ સંત કરે છે સહાય રે, દેવી કોઈ થકી કેમ થાય રે, દેવી કોઈ થકી કેમ થાય રે,
માત કાતને સગા સબંધી રે,
માત કાતને સગા સબંધી રે,
માત કાતને સગા સબંધી રે,
કરે હિત એ હા બહુ વિધિ રે, કરે હિત એ હા બહુ વિધિ રે, એનું હિત રહે અનુયાય રે, એનું હિત રહે અનુયાય
રે, નાવે કલ્યાણ ના કામ માય રે,
નાવે કલ્યાણ ના કામ માય રે,
નાવે કલ્યાણ
દેહના સંબંધી હિત કરે છે જીવનું, પણ તેનું હિત તો અહીં ને અહીં રહે છે, કલ્યાણના કામમાં આવતું નથી. માટે ભગવાનના ભક્ત સંતને સર્વ કરતા અધિક માને. દેવ ગુરુ કુળ ને કુટુંબ એહ નહીં સાચા સંત સમ, સાચા સંત તેમાં અમે રહીએ રે, વળી જીવને અભયદાન દઈએ રે, અભયદાન તો એવું કહેવાય રે, કાળ માયાથી નાશ ન થાય રે, કાળ માયા એને નથી તોડી પાડતી. એવું કોઈ વિઘન ન કાવે રે જે કોઈ નિર્ભયને ભય ઉપજાવે. દુનિયામાં એવું કોઈ વિઘન નથી, નિર્ભયને કદી કોઈ ભય ઉપજાવી શકતું નથી, અને એ અભયપદ સંત આપે છે. એવું નિર્ભય પદ નિર્વાણ તેના દેનારા સંત સુજાણ. એવા સંતનો જેને આશરો તે તો સહુ સંશે પરો પરહરો. જેવું સંત નિર્ભય નિર્વાણ પદ આપે છે એવું બીજું કોઈ આપી શકતું નથી, અને એવા સંતનો જેને આશરો છે એને સંશય નહીં રાખો, એ આનંદમાં રહો. જાણો જન્મ મરણ ભય ટાળી રે, જાશું ધામે વજાડતા તાળી રે, દેહ પડે એટલી વાર છે સીધા ધામમાં. સંત સમાગમ પ્રતાપે રે, જાશું બ્રહ્મ મહલ માહી આપે રે, એમ સહુને કહે શ્રી હરિ રે, સત્સંગ મહિમા ભાવ ભરી રે, એમ ભગવાન પોતે સત્સંગનો મહિમા ભાવ ભરીને ગાય છે.
મોટું દ્વાર છે એ મોક્ષ તણું રે, આજ ઉઘાડ્યું છે અતિ ઘણું રે, કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે, પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાત મારે.
બહુ પ્રકારે કલ્યાણ બતાવ્યું, પણ સૌના કરતા વધારે કલ્યાણ તો મહારાજે એની વાતમાં સંતમાં રાખ્યું છે.
પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાતમાં, એમ ઉઘાડ્યા અનંત બાર વાલે કલ્યાણ ના આવાર, જે જે ધારી આવ્યા હતા વાત તે પૂરી થઈ સાક્ષાત. જ્યારે થયું છે પૂરું એ કામ, ત્યારે રાજી થયા ઘનશ્યામ, કર્યો જય જયકાર જીવ તારી, વળતી વાલ મે વાત વિચારી, વળતી વાલ મે વાત વિચારી,
જય જયકાર જીવ તારીને ભગવાને કર્યો છે. હવે પ્રભુ શાસ્ત્રની વાત કરશે, પણ એક પદ મને પ્રિય છે એ ગૌરાવીને આપણે સભાની પૂર્ણાહુતિ કરશે. ઉપદેશાત્મક છે.
હંસલો ચાલ્યો જવાનો એકલો, હંસલો ચાલ્યો જવાનો એકલો, હંસલો ચાલ્યો જવાનો એકલો, હંસલો ચાલ્યો
એક દિવસ આપણે જવાનો
સાથે, પુણ્યને પાપ ગે હોય, હંસલો ચાલ્યો જવાનો એકલો,
ભાવ છે ગાઈએ,
પુણ્યને પાપ ગે હોય, હંસલો ચાલ્યો જવાનો એકલો,
એ સાથે
ચાલો જવાનો એકલો,
સાથે
જીવને કહે છે. બહુ સમજવા જેવું પદ છે. એક દિવસ આપણે જવાનું
સાથે ભક્તિનું ભાત બાંધજો, સાથે ભક્તિનું ભાત બાંધજો, સાથે ભક્તિનું ભાત બાંધજો, સાથે ભક્તિનું ભાત બાંધજો.
એ ત્યાં નથી વાણી આખે
સાચા સગા તો સંત છે રે, તારા સાચા સગા તો સંત છે રે, તારા સાચા સગા તો સંત છે રે, તારા સાચા સગા તો સંત છે રે. કરીએ તન મન ધન કુરબાન, ચાલો જાણો
કરીએ તન મન ધન કુરબાન, ચાલો જાણો
સલો, ચાલો જાણો
સાચું કેજો. તમે કોને સગા માને હોય એવું કહો. સંતને સગા સાચા માન્યા હશે તો મહારાજ પાસે જવાશે. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, આ ભૂલતા નહીં.
સંતને ઓળખો રે, આંગણે આવેલા સંતને ઓળખો, આંગણે આવેલા સંતને ઓળખો, આંગણે આવેલા સંતને ઓળખો.
એ જોજો હે જોજો ભૂલી ન જાતા ભાન, હંસલો ચાલો જવાનો એક જો,
ભૂલી ન જાતા ભાન,
હંસલો ચાલો જવાનો એક જો, હંસલો ચાલો જવાનો એક જો, હંસલો ચાલો જવાનો.
પછીની કડી થોડી વિચારવા જેવી ખરી. તમે કહો તો ગાઓ, ન તો ન ગાઓ, ગાવા જેવી છે.
સલો હરિ ભજન નો આરસો, સલો હરિ ભજન નો આરસો, હંસલો હરે ભજન નો આળસુ, હંસલો
હરે ભજન નો આળસુ છે, તકે બધી વાતમાં આળસુ તકે નહીં.
એ હંસલો ભોજન માં હોશિયાર, હંસલો ચાલો જવાન એક જો,
હંસલો ભોજન માં હોશિયાર,
ચાલ્યો ચાલ્યો જવાનો એક લોરે ભાણ્યો ચાલ્યો જવાનો એક લોરે
તેને જાતા નહીં લાગે વાર હસલો ચાલ્યો જવાનો એક લોરે
તેને જાતા ન લાગે વાર
હસલો ચાલ્યો
સ્વામી નારાયણ નારાયણ